તારીખ 20/5/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન નંબર 14, 15 અને 16 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 11.
દ્રષ્ટિ નો કરે તો સાધના નહીં રહે, એકાંત જ્ઞાન નો કરે તો પણ સાધના નહીં રહે, તો સાધના છૂટી જાય છે. એકાંત દ્રષ્ટિ કરે તો જ્ઞાન છૂટી જાય, એનો અર્થ કે સાધના છૂટી જાય છે. એનો અર્થ એ થયો કે સ્વરૂપને સાધવામાં બંને સાથે કામ કરે છે અને ત્યારે જ સ્વરૂપ સદાય છે, નહીતર સ્વરૂપની સાધના થતી નથી. જો એકાંત ગ્રહણ કરે તો સાધના છૂટી જાય છે, નહીતર તે છૂટી જાય તેમ ન બને. શું બંને બરાબર કામ કરે તો કઈ સાધના છૂટવાનું, કે એકબીજાના એકબીજું છૂટી જાય, એકને પકડે તો બીજું છૂટી જાય, એમ કઈ ન બને. જે નાયકને ગ્રહણ કરે તેને જ્ઞાનમાં એમ હોય છે કે આ પર્યાય છે. જે નાયકને ગ્રહણ કરે તો ગ્રહણ કરવા વાળી પર્યાય છે, જ્ઞાનમાં બરાબર એમ સમજાય છે કે આ પર્યાય છે. સાધનામાં પર્યાયનું જ્ઞાન હોય છે અને સાધનામાં જ્ઞાન હોવાથી પર્યાયનું જ્ઞાન પણ હોય જ છે. સાધનામાં બધી નિર્મળ પર્યાયો પુરુષાર્થપૂર્વક આવે છે, છૂટી જતી નથી, આમ તેની સંધિ છે. સાધનામાં બધી નિર્મળ પર્યાયો, બધા ગુણની, બધી એટલે બધા ગુણની નિર્મળ પર્યાયો પુરુષાર્થપૂર્વક આવે છે. પુરુષાર્થને કારણે નિર્મળ પર્યાયો બધા ગુણની પરિણમે છે, એમાં છૂટી જતી નથી કાંઈ, કે એક ગુણની રહી અને બીજા ગુણની છૂટી જાય, આમ તેની સંધિ છે. સંધિ એટલે મેળ, સંધિ એટલે મેળ છે. અથવા તો એમ કહી શકાય કે બધા ગુણો સ્વરૂપને અવલંબે છે, સર્વગુણો સ્વરૂપમાં એકાગ્ર થાય છે અને ત્યારે સાધના સ્વરૂપની થાય છે. એવી રીતે સાધનાનું સ્વરૂપ છે. એક નાયકને ગ્રહણ કર્યો અને દ્રષ્ટિ ત્યાં સ્થાપી દીધી તો બધું છૂટી જાય તેમ હોતું નથી. નાયકને પકડ્યો એટલે બાકી બધું કઈ ખબર નથી એમ નથી, જ્ઞાનમાં બધી ખબર પડે છે. દ્રષ્ટિ અને જ્ઞાનની સંધિ થઈ શકે છે, બેને મેળ છે. કેમ કે શ્રદ્ધા પણ સ્વરૂપને અવલંબીને સાધે છે, જ્ઞાન પણ સ્વરૂપને અવલંબીને સ્વરૂપને સાધે છે, માટે મેળ થઈ શકે છે. એકને મુખ્ય રાખે ને બીજું ગૌણ રાખે તો સંધિ થઈ શકે છે. સમજવામાં મુખ્ય ગૌણ આવે, જેની જે વાત ચાલતી હોય ત્યારે એની મુખ્યતાથી વાત ચાલતી હોય, પણ એમાં મેળ ન તૂટી, મેળ તૂટી જાય એવું કઈ નથી, મેળ થઈ શકે છે. મેળ કયો કે કોર્ડિનેશન કયો? જ્ઞાયકને મુખ્યપણે ગ્રહણ કરે અને પર્યાયનું લક્ષ્ય રાખીને પુરુષાર્થ કરે, પુરુષાર્થનું લક્ષ્ય રાખીને એટલે જ્ઞાન કરીને પુરુષાર્થ કરે તો સંધિ થાય છે. નાયકને મુખ્યપણે ગ્રહણ કરે એટલે તો મુખ્ય વિષય તો એ જ છે, જે જેની મુખ્યતા આપવા યોગ્ય છે એવો મુખ્ય વિષય તો પોતાનું નાયક સ્વરૂપ છે, એને મુખ્ય કરે અને પર્યાયનું લક્ષ્ય રાખીને એટલે જ્ઞાન કરીને કહેવું છે. અહીંયા સાથે સાથે જ્ઞાન પર્યાયનું હોય છે અને પુરુષાર્થ કરે તો મેળ પડે છે, બધું એક સાથે પુરુષાર્થનો જ્ઞાનનો શ્રદ્ધાનો મેળ થઈ જાય છે. હા, વિધિની વાત કરે છે એટલે વિધિમાં શું અહીંયા કહેવું છે? અહીંયા એક પ્રશ્નનો ઉત્તર આપે છે, ખાસ પ્રકારના પ્રશ્નોનો ઉત્તર આપે છે કે ભાઈ બધા એકબીજા બીજા ત્રીજા ગુણોનું મેળ શું છે પરિણમનમાં? અમારે સમજવા જતા મેળ ખાતો નથી. મૂંઝવણ શું છે પ્રશ્ન પૂછનારને, કે અમને મેળ નથી ખાતો, અમારી સમજણમાં થોડું કન્ફ્યુઝન થાય છે, એનું શું કરવું? એની રીતે એને પર્ટિક્યુલર પ્રશ્નનો પર્ટિક્યુલર ઉત્તર છે, એવી રીતે છે. તો બધા ગુણોનું મેળ કેવી રીતે ખાય છે એ વ્યૂ પોઈન્ટથી, એ દ્રષ્ટિકોણથી ઉત્તર આપે છે. હું તો અનાદિ અનંત શુદ્ધ છું, હું તો અનાદિ અનંત શુદ્ધ છું, અંદર શુદ્ધતામાં કઈ અશુદ્ધતા પેઠી નથી. મૂળ વસ્તુ જે ઓરિજિનલ એલિમેન્ટ તત્વ છે, એ તત્વ તો એમ જ રહે છે. સોનામાં ચાંદી ભેળવે, તાંબુ ભેળવે, પણ મૂળ સોનું સોનું મટીને ચાંદી કે ત્રાંબા રૂપે ન થાય. એ સોનાના પરમાણુ જ રહે, ઓલો સંયોગ થાય છે. એમ જીવનું મૂળ સ્વરૂપ છે, એમાં કોઈ અશુદ્ધિ કે ભેળસેળ કાંઈ થતું નથી. તો પણ પર્યાયમાં અશુદ્ધતા છે, અવસ્થામાં વિકૃતિ આવી એને અશુદ્ધતા કહેવામાં આવે છે. તેથી અંદરમાં સ્વરૂપ તરફની પરિણતિ પ્રગટ કરવાથી અશુદ્ધતા ટળે છે. સ્વરૂપને અવલંબવાથી જે પર્યાયમાં અશુદ્ધતા થતી હતી એ પરાવલંબનને કારણે થતી હતી, બીજાનું અવલંબન લેતા અશુદ્ધતા થતી હતી, કર્મનું ઉદયનું અવલંબન લેતા અશુદ્ધતા થતી હતી. હવે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું અવલંબન લેવાથી શુદ્ધતા થાય છે. એકને ગ્રહણ કરે તો એક છૂટે તેવું નથી. શ્રદ્ધાથી ગ્રહણ કરે એટલે જ્ઞાન છૂટી જાય, જ્ઞાનથી ગ્રહણ કરે એટલે શ્રદ્ધા છૂટી જાય, એવું કાંઈ નથી. કેમ કે એક દ્રવ્ય છે અને એક પર્યાય છે. દ્રવ્ય દ્વારા, પર્યાય દ્વારા દ્રવ્યનું અવલંબન લેવાનું છે. આમાં ઘોટાળો ક્યાં થાય એવું છે એમ કે છે. પર્યાય દ્વારા દ્રવ્યનું અવલંબન લેવાનું છે, એમાં તકલીફ શું છે, એમાં શું ઘોટાળો થાય છે? જો બે દ્રવ્ય હોય તો એકને ગ્રહણ કરતા બીજું છૂટી જાય, પણ આમાં જાજુ લાંબુ ચોડું તો કઈ છે નહીં. સાધનાનો વિષય વિસ્તાર વાળો નથી. સમજણમાં અનેક પડખાથી અણસમજણ હોય તો અનેક પડખાથી સમજણ કરવી પડે. જે જે પ્રકારની અણસમજણ હોય તે તે પ્રકારનું સમાધાન આપવું પડે તો એમાં વિસ્તાર થાય, પણ સાધનાના વિષયમાં કોઈ વિસ્તાર નથી. કેમ કે એક દ્રવ્ય છે, પર્યાય અંતર્મુખ થઈને એનું અવલંબન લે એટલે વાત પૂરી થઈ ગઈ. વિકલ્પ પણ કરવાનો નથી, વિસ્તાર તો કરવાનો સવાલ નથી, પણ વિકલ્પ પણ કરવાનો સવાલ નથી. વસ્તુ નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ ભાવે, નિર્વિકલ્પ વસ્તુમાં અભેદતા સાધે, એનું નામ સાધના. જો બે દ્રવ્ય હોય તો કઈક ગોટાળો થાય, પણ દ્રવ્ય જ એક છે, અંદરમાં વસ્તુ એક જ છે. પણ આ તો એકને ગૌણ કરવાનું છે ને એકને મુખ્ય કરવાનું છે, શું એટલે દ્રવ્યને મુખ્ય કરવાનું છે, બાકી બધું ગૌણ કરવાનું છે. પર્યાયમાં પર્યાય માત્ર ને ગૌણ કરવાનું છે. ઉપયોગમાં કોઈ વાર પર્યાયના વિચારો આવે, પર્યાયને ગૌણ કરવાની સિદ્ધાંત છે, છતાં પણ વિચારમાં ઉપયોગમાં પર્યાયના વિચારો આવે તો પર્યાય જ્ઞાનમાં મુખ્ય થાય એ વખતે જ્ઞાનમાં પર્યાય મુખ્ય થાય, પણ દ્રષ્ટિમાં તો એક દ્રવ્ય જ મુખ્ય છે અને પર્યાય ગૌણ છે. દ્રષ્ટિમાં એવો ફેરફાર નથી થતો. જ્ઞાનમાં પ્રસંગ વસાત ફેરફાર થાય છે. કોઈ વાર પર્યાય સંબંધીનું વ્યવહાર નીની મુખ્યતાથી પણ પરિણમન ચાલે છે, પણ એ તે પ્રસંગ પૂરતી, તે પડખા પૂરતી વાત હોય છે. અભિપ્રાયમાં દ્રવ્ય જ મુખ્ય છે, વિચારમાં કોઈ વાર પર્યાય મુખ્ય થાય, પણ અભિપ્રાયમાં તો દ્રવ્ય જ મુખ્ય છે એમ કહેવું. એ 14મો પ્રશ્ન થયો. 15મો પ્રશ્ન, પ્રતિજ્ઞા લઈને અહીં કેટલા વર્ષ વીતી ગયા, છતાં અંદરમાં કાર્ય થયું નથી, તો આગળ કેમ વધવું? પ્રતિજ્ઞા લીધી એટલે શું કે ત્યાં બ્રહ્મચર્યાશ્રમમાં અનેક બહેનોએ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધેલી. આ તો બહેનો સાથે ચર્ચા ચાલી છે ને, બ્રહ્મચારી બહેનો સાથે ચર્ચા ચાલી છે મુખ્યપણે. શું તો કે અમે પ્રતિજ્ઞા લીધી, સંસારમાં ન પીડ્યા, લગ્ન વગેરે ન કર્યા, કુટુંબ સાથે અહીંયા રહેવા મીડ્યા, કુટુંબને છોડીને. વર્ષો વીતી ગયા આમના, છતાં અમારું કાર્ય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી નથી. હવે અમારે કેમ આગળ વધવું આ સ્થિતિમાં? મૂંઝવણવાળી વાત છે, સ્વાભાવિક છે કે એકની એક સ્થિતિમાં જ્ઞાન પ્રાપ્તિની અભિલાષા હોવા છતાં જ્ઞાન પ્રાપ્તિ ન થાય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય, આત્માનો અનુભવ ન થાય, મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય, જીવ માર્ગે ન ચડે તો મૂંઝવણ થાય. એ પણ ક્યારે? કે જીવને પોતાનું લક્ષ્ય હોય ત્યારે. નહીં કરતો એમ ને સમય નીકળી જાય, ટાઈમ કાઢી નાખે, એ મૂંઝવણનો પ્રશ્ન છે અહીંયા. કે હવે શું આગળ કેવી રીતે વધવું, કઈ દિશામાં? મોક્ષ માર્ગની દિશામાં. સમાધાન, આત્માના હેતુએ પ્રતિજ્ઞા લીધી છે તે સારી વાત છે. આત્મપ્રાપ્તિના હેતુથી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી સારી વાત છે, નહીંતર જંજાળ વધે છે. તેમાં હવે આગળ વધવાનું છે, એટલે આત્મપ્રાપ્તિ થાય એ દિશામાં આગળ વધવાનું છે. જે જિજ્ઞાસુ હોય તેની ભાવના કાંઈ નિષ્ફળ થોડી જવાની છે, ફળવાની છે. ખરેખર જે અંતરની ભાવનાથી રહે છે એને તો એ ભાવના ફળવાની છે, એ ભાવના નિષ્ફળ જવાની નથી. ઉપર ઉપરની ભાવના હોય તો નિષ્ફળ જાય, અંદરની ભાવના અંદરથી આત્મામાંથી આવી હોય એ ભાવના નિષ્ફળ જતી નથી. પોતાના આત્માના ધ્યેય પ્રતિજ્ઞા લીધી છે તેમાં સમ્યક દર્શનનો પુરુષાર્થ થાય તે સારી વાત છે. શું? આત્મપ્રાપ્તિના ધ્યેય પ્રતિજ્ઞા લીધી છે એટલે નિવૃત્તિ રહી, તેમાં સમ્યક દર્શનનો પુરુષાર્થ થાય, અનુભવ કરવાનો પુરુષાર્થ ચાલે તે સારી વાત છે. નહીં તો ઊંડા સંસ્કાર પડે તે પણ લાભનું કારણ છે. આ સતના સંસ્કાર, સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા, આત્માનું મૂળ સ્વરૂપ કેવું હોય એ સંબંધી સંસ્કાર પડે. સંસ્કાર ક્યારે પડે? રસ અને રુચિ લે, રુચિ હોય ત્યારે. તો પણ એ સારી વાત છે, તો પણ એ લાભનું એટલે ભવિષ્યમાં લાભનું વર્તમાન કારણ છે. શાસ્ત્રમાં આવે છે કે કરી શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ કરજે, અને ન બની શકે તો કર્તવ્ય છે કે શ્રદ્ધા કરજે, શ્રદ્ધામાં ફેરફાર કરીશ. એટલે તારું ધ્યાન આત્મામાં લાગી જાય તો સારી વાત છે, નહીતર વિશ્વાસ કરજે કે આ જ માર્ગ સાચો છે, આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી, એવી શ્રદ્ધા એવો વિશ્વાસ તો અવશ્ય કરજે. ધ્યાનમય પ્રતિક્રમણ એટલે લીનતા, કોનું પાઠ બોલી જાય પ્રતિક્રમણનું એમ નહીં. ધ્યાનમય પ્રતિક્રમણ એટલે સ્વરૂપ લીનતા કરે ત્યારે એ દોષથી પાછો વળ્યો, નિર્ભય સ્વભાવમાં વળી ગયો ત્યારે એ દોષથી પાછો વળ્યો. પ્રતિક્રમણ એટલે પાછું વળવું, દોષથી પાછું વળવું. અહીંયા પાઠ બોલી જાય પ્રતિક્રમણનું એમ નહીં, ધ્યાનમય પ્રતિક્રમણ, સ્વરૂપમાં લીનતાવાળું પ્રતિક્રમણ એ થઈ શકે તો બહુ સારી વાત છે. નહીંતર શ્રદ્ધા તો અડગ રાખજે કે આ જ કરવા જેવું છે, સ્વરૂપમાં જ સ્વરૂપમાં જ આશ્રય લેવા જેવો છે, સ્વરૂપ સિવાય બીજે કઈ આશ્રય લેવા જેવો નથી. એ જ્ઞાન જ કરી શકે. એટલે એમ કઈ જ્ઞાનીએ ઉપદેશ આપ્યો કે તારું ધ્યાન આત્મામાં લાગી જાય તો બહુ સારી વાત છે, ધ્યાન ન લાગે તો સમજણમાં અને વિશ્વાસમાં અને શ્રદ્ધામાં તો દ્રઢતા બરાબર હોવી જોઈએ કે આ જ માર્ગ છે, આ જ ઉપાય છે, એમાં ફેરફાર કરીશ. શ્રદ્ધાનું બળ બરાબર રાખે તો આગળ જવાશે, વિશ્વાસ તો જરાય કાચો હોવો જોઈએ નહીં. નાયકના માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. નાયકને અવલંબવું એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. ક્રિયાકાંડનો કોઈ માર્ગ નથી, માર્ગ અંતરનો છે. બારમાં જે ક્રિયાકાંડ મન વચન કાયાની ક્રિયા થાય એ માર્ગ નથી, માર્ગ અંતરનો છે. નાયકની શ્રદ્ધા કરવી, મનની ક્રિયામાં વિકલ્પ, જે ક્રિયાને અનુસરતા વિકલ્પો હોય, બાહ્ય ક્રિયાને અનુસરતા વિકલ્પો હોય, એ સંબંધીના વચનો હોય, એ બધા મન વચન કાયાની ક્રિયા છે. નાયકને શ્રદ્ધા કરવી, ભેદ જ્ઞાન કરવું, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી, એટલે કે શરીરને વિકલ્પથી પોતાનો સ્વભાવ જુદો છે એમ નાયકને તારવી લેવો, જુદો તારવો, જેમ આપણે ટ્રાફિકમાં વાહનને તારવી લઈએ છીએ એમ આત્માને જુદો તારવવાનો છે. સંયોગથી, શરીરથી, સંયોગમાં બધું આવી જાય, કુટુંબ, પરિવાર, પરિગ્રહ, જેટલો ઉદય છે પ્રારબ્ધ બધો આવી જાય, એમાંથી પોતાના સ્વરૂપને જુદું તારવી લેવું, તે એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. જુદું પડવું એક જ માર્ગ છે. જુદો છે છતાં જુદો અનુભવ કરતો નથી, એ અપરાધ છે, એ જીવનો અપરાધ છે. બધા વિભાવથી પોતે જુદો છે, વિભાવ પોતાનો સ્વભાવ જ નથી. બધા વિભાવથી, તમામ રાગ દ્વેષ મોહ વિકલ્પથી જુદો છે, પોતાનું એ સ્વરૂપ જ નથી, એમ ભેદ જ્ઞાનની નિરંતર ધારા કરવા જેવી છે. ભેદ જ્ઞાન ધારાવાહી સતત ચાલવું જોઈએ એમ કે છે. ધારાનો અર્થ શું? સતત ચાલવું જોઈએ. દેવગુરુએ જે બતાવ્યું છે તે કરવાનું છે, અને આ દેવગુરુએ બતાવ્યું છે કે તું આમ કર, વિજ્ઞાન કર, સ્વરૂપની શ્રદ્ધા કર, તે કરવાનું છે. દેવગુરુની શ્રદ્ધા અને આત્માની શ્રદ્ધા કરજે, એ કહેશે તે સત્ય છે, એની શ્રદ્ધા કરજે અને પોતાના સ્વરૂપની પણ શ્રદ્ધા કરજે, એ બતાવે છે. સ્વરૂપની દેવગુરુનું સાનિધ્ય મળ્યું તે ભાગ્યની વાત છે, કેમ કે કરોડો મનુષ્યમાં બહુ જ ઓછાને વિતરાગ દેવગુરુનું સાનિધ્ય મળે છે. તેમની મહિમા કરવી, દેવગુરુની મહિમા કરવી અને નાયકની મહિમા કરવી, ભૂમિકા અનુસાર છે બે વિશે. નાયક મહિમાવંત છે, તેના ઊંડા સંસ્કાર નાગજે, સ્વભાવના સ્વભાવની રૂચિથી ઊંડા સંસ્કાર પડે એને સ્વભાવ પ્રગટ થયા વિના સંસ્કાર નિષ્ફળ જતા નથી કદી, એ બીજ છે. પરિણતિ પ્રગટ થાય તો સારી વાત છે, મોક્ષ માર્ગ પ્રગટ થાય તો સારી વાત છે, નહીં તો શ્રદ્ધા તો કર્તવ્ય છે કે આ જ સત્ય છે, આ જ માર્ગ છે, બીજું કાંઈ આડે અવડે શક્તિને સમય ખર્ચવા જેવો નથી. ગુરુદેવના પ્રતાપે આત્માનું કલ્યાણ કરવા બધા ભેગા થઈ ગયા છે. અહીંયા જે ગુરુદેવ પાસે આવ્યા છે એ આત્માનું કલ્યાણ કરવા આવ્યા છે. ગુરુદેવ નો પ્રતાપ ઘણો છે. ના, અહીંયા શ્રદ્ધા કરજે એટલે શું છે કે બીજી રીતે બીજું શંકા કરીશ ને, એમાં શંકા કરીશ. આ જ માર્ગ છે. હા, તો જ્ઞાની છે એ વાત નથી. આ ભાવમાં બધી તૈયારી કરી લેવી અને પુરુષાર્થ કરવો, આ ભાવને નકામો જવા દેવો નહીં, કેમ કે વારંવાર આવી તક મળતી નથી. ગુરુદેવની દેશના લબ્ધિ મળી છે, નાની પ્રત્યક્ષ છે, દેશના લબ્ધિ મળી છે, તો એવા ઊંડા બીજડા નાખવા કે તરત ફાલી જાય. બહુ લાંબા કાળે એ વાત ન લીધી, તરત પ્રગટ થઈ જાય. અંદર ઊંડે બીજ નાખ્યું હોય તો આ નિષ્ફળ જતું નથી, આ બીજ બળતું નથી. સંસ્કારનું બીજ બહુ ઝડપથી ઉગી નીકળે છે. ક્યાંક ક્યાંક ટોન બહુ સારો આવ્યો છે. હા, ઘણું ભાઈ, બહુ મોટી વાત છે. આ મનુષ્ય જુઓ ને, કરોડો મનુષ્ય છે, આ વાત કેટલાને કાને પડે છે? આ પ્રકારની વાત સંપ્રદાયમાં તો ચાલતી નથી. તમને બધી ખબર છે સંપ્રદાયમાં શું ચાલે છે, એ કાંઈ વર્ણન કરવાની જરૂર નથી. ગાડી બીજે પાટે ચાલે છે, આવી આત્મસાધનાની વાત કાંઈ ચાલતી નથી. બધે ક્રિયાકાંડ 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 સિવાય કાંઈ ચાલતું નથી. એવું છે બધું. હા, તૈયારી પૂરી કરી લેવી. આ ભાવમાં બધી તૈયારી બરાબર તૈયારી કરી લેવી. બધી તૈયારીમાં પૂરી તૈયારી કરી લેવી, આ અધૂરી કાચી ન રાખવી. અને પુરુષાર્થ કરવો, માનસિક તૈયારી, નિર્ધાર કરવાને નિર્ધાર બરાબર કરી લેવો કે આ ભાવ એવી રીતે નિષ્ફળ જાય એવો વ્યતીત કરવા દેવો નથી. ભાવ ભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભાવ વ્યતીત કરવા દેવો નથી. ગમે તેમ કરીને ભાવ ભ્રમણ છેદવાના પ્રથમ પગથિયે શરૂઆત તો કરીને પગ મૂકી દેવો છે, પછી લાઈન આખી ખંડાઈ જશે. એટલી એની બધી તૈયારી કરી લેવી, નિર્ધાર હોવો જોઈએ. આમાં શું છે કે કામ તો સ્વાધીન છે, પણ જીવ નિર્ધાર કરતો નથી કે મારે આ કરી જ લેવું છે. જેથી નિર્ધાર કરે તેથી કાંઈ અઘરી વાત નથી, નહીતર અઘરી લાગે. સંસ્કાર એ શું વસ્તુ છે? કઈ પ્રક્રિયાથી આત્મા સાથે સંસ્કાર જોડાય છે અને બીજા ભાવમાં કામ આવે છે? સંસ્કાર છે એ જીવની યોગ્યતાનો વિષય છે. જીવને કોઈ મહાપુણ્ય ઉદયે જ્ઞાની પુરુષનો યોગ થાય અને એને પોતાનું સ્વરૂપ સમજાય, સમજાવે ત્યારે એ બહુ રૂચે, ત્યારે એને ઊંડી છાપ પડી જાય છે. જ્ઞાનીના સ્વરૂપ બોધના ઉપદેશની ઊંડી છાપ પડી જાય એનું નામ સંસ્કાર છે. ક્યારે પડે? અત્યંત રૂચિથી એ સાંભળતો હોય ત્યારે. એ રૂચિના ભાવ છે એ એની સંસ્કાર પડવાની પ્રક્રિયા છે. જે રૂચિના ભાવ છે એ સંસ્કાર પડવાની પ્રક્રિયા છે. અને એ સંસ્કાર પડે અને કોઈને તો તે ભાવમાં પણ પ્રાપ્તિ થાય છે. એ સંસ્કાર પછી તરત ને તરત મોક્ષ માર્ગનું અનુસંધાન ન થાય અને કોઈ બીજા ઉદયમાં અમુક વર્ષો ચાલ્યા જાય એમાં વળી પાછો જીવ જાગ્રત થઈ જાય ને એ સંસ્કારથી એ ભાવમાં પણ લઈ લે મોક્ષ માર્ગને, નહીતર બીજા ભાવમાં ત્રીજા ભાવમાં તો લઈ જઈએ. એમ કે સંસ્કાર નિષ્ફળ જતા નથી, બળવાન વિષય છે. આત્મામાં જેમ અનંત શક્તિ છે એમ એ સંબંધીના સંસ્કારની પણ શક્તિ બહુ છે, એ સંસ્કાર નિષ્ફળ જતા નથી. કેમકે દેશના લબ્ધિ વિના સંસ્કાર પડતા નથી. એટલે શું કે જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ જોઈએ. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના વચનોથી જ સંસ્કાર પડે. એમના વચનો પુસ્તકમાં ગ્રંથમાં શાસ્ત્રમાં પડ્યા હોય એ વચનોથી સંસ્કાર ન પડે, સ્વરૂપના સંસ્કાર ન પડે. કેમ કે પ્રત્યક્ષમાં જે રુચિ પ્રગટ થાય એ પરોક્ષતામાં એ જ વચનોથી એવી રુચિ પ્રગટ થતી નથી. માટે પ્રત્યક્ષ યોગનો કોઈ બીજો વિકલ્પ કે ઓલ્ટરનેટિવ પ્રત્યક્ષ યોગનો કોઈ પર્યાયાંતર જ નથી. એનો પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ. અસર પ્રત્યક્ષતા સિવાય આવે જ નહીં, આવી શકે જ. આશ્રય નાતા ધારા એટલે જ્ઞાન દશા પ્રગટ થાય. આશ્રય એટલે શું કહેવા માંગો છો? ચોખવટ કરાવે છે, સમાધાન. આશ્રય એટલે પોતાના ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરવું, શું હૈયાતીને પકડવી. આશ્રય કરવો એટલે હૈયાતી, કેમ કે આધાર લેવાનો છે. આશ્રયમાં શું કરવાનું છે? આધાર લેવાનો છે. આધાર તો હૈયાતીનો લેવાય ને, જેમ જમીનના આધારે મકાન થાય, એ આધાર તો થાય નહીં એવી રીતે કાંઈ આધાર તો હોવો જોઈએ ને. તો આધાર અસ્તિત્વનો છે, આત્મામાં અસ્તિત્વ નામનો ગુણ છે. તેથી વસ્તુ શાશ્વત અસ્તિત્વ ધરાવે છે, હૈયાત રહે છે. એને સ્વીકારવું, શ્રદ્ધામાં એનો સ્વીકાર કરવો. અત્યારે શું કરે છે જીવ? શરીરનો આશ્રય કરે છે કે હું શરીરને લઈને જીવું છું, શરીરમાં શ્વાસોશ્વાસ છે એને લઈને જીવું છું, શરીરમાં પ્રાણ છે એને લઈને જીવું છું, પ્રાણ ટકવા માટે અન્ન પાણી છે એને લઈને જીવું છું, અન્ન પાણી માટે પૈસા છે એને લઈને જીવું છું, પૈસા માટે ધંધો છે એને લઈને જીવું છું, ધંધા માટે ઘરાક છે એને લઈને જીવું છું. વ્રણજાર બહુ મોટી છે, એ બધો પરાશ્રય છે. એમાં પોતાના સ્વરૂપ અસ્તિત્વનો અનાદર છે, અસ્વીકાર છે. એ બધા પર પદાર્થના અસ્તિત્વના સ્વીકારમાં પોતાના સ્વરૂપ અસ્તિત્વનો અસ્વીકાર છે, એને સ્વીકારવાની વાત છે. કે કોઈના વિના પણ હું અનાદિ અનંત જીવવા વાળો પદાર્થ છું, અનંતકાળથી જીવી રહ્યો છું, અનંતકાળ હું જીવવાનો છું. આ ચૈતન્ય હું છું, આ વિભાવાદી હું નથી. વિભાવ અને બીજા સંયોગો છે તે હું નથી. એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરીને, સ્વતંત્ર અસ્તિત્વ, ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ, કોઈના આલંબનને આધારની જરૂર નથી. નિરાલંબ નિરપેક્ષ તત્વ પોતાનું છે. જેમ આકાશમાં સૂર્યને ચંદ્રને કોઈનો આધાર છે નથી, એમ આ વિશ્વમાં મારું જીવ તત્વ છે એ કોઈના આધાર વિના સદાય હયાતી ધરાવે છે અને સદાય હયાતી ધરાવતું રહેશે. એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરીને તેમાં સ્થિર ઊભા રહેવું, વિચલિત ન થવું, સ્થિર થવું, સ્વરૂપના આધારે પરિણામ સ્થિર થવા. વિભાવથી દ્રષ્ટિ ઉઠાવી ચૈતન્યમય નાયકનું જે અસ્તિત્વ તે જ હું છું. રાગ તે હું એમ નહીં, રાગનો વિષય શરીરાદીને સંયોગ તે હું તો નહીં, પણ રાગ પણ હું નહીં, એ વિભાવ હું નહીં, એમ દ્રષ્ટિ ઉઠાવી. કારણ કે દ્રષ્ટિ અસ્તિત્વને પકડે છે, એ ઉલટી દ્રષ્ટિ છે. એને ઉઠાવી લઈને ચૈતન્યમય નાયકનું જે અસ્તિત્વ છે તે જ હું છું એમ પોતાના જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે, પોતાની હયાતીનો સ્વીકાર કરીને એને ગ્રહણ કરે, ત્યાં સ્થિર થાય. આ વિભાવની સાથે જે જ્ઞાન છે તે વિભાવ મિશ્રિત જ્ઞાન હું નહીં, ભેળસેળિયું જ્ઞાન તે હું, ભિન્ન જ્ઞાન, એકનું જ્ઞાન, માત્ર જ્ઞાન તે હું. પણ એકનું જે જ્ઞાન છે તેને જ્ઞાન લક્ષણ દ્વારા ગ્રહણ કરે, વેદનભૂત લક્ષણ છે, સ્વસંવેદન લક્ષણ રૂપ જ્ઞાન છે, તેના દ્વારા એને ગ્રહણ કરે. જ્ઞાનથી ભરેલું ચૈતન્ય દ્રવ્ય તે જ હું છું એવા જ્ઞાનથી ભરેલું એવું ચૈતન્ય દ્રવ્ય તે હું છું. ભરેલું એટલે એમાં જ્ઞાન એટલું બધું છે, જેમ તલમાં તેલ ભરેલું છે તલમાં તેલ ભરેલું છે ને પ્રદેશે પ્રદેશે, એમ આત્મામાં જ્ઞાન ઠાંસી ઠાંસીને ભરેલું છે, શક્તિ રૂપે પાવર છે, અને એનો પ્રવાહ નિરંતર અંદરથી આવ્યા જ કરે છે. છે તો અંદરથી આવે છે ને, કરી દો બંધ એને, જ્ઞાન બંધ થશે. તો અંદર ઘણું ભર્યું છે માટે આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, એમ છે. અંદરથી આવે છે, ક્યાંય બહારથી જ્ઞાન આવતું, જ્ઞાન આત્મામાંથી આવે છે. હા, અક્ષય ભંડાર આત્મા છે, એ જ્ઞાનનો અક્ષય ભંડાર છે. જેટલું આપો એ આમાં કંઈ ખૂટવાનો કે ઓછો થવાનો સવાલ નથી, ખૂટે નહીં, ઓછું પણ થાય નહીં. એનું નામ અક્ષય પાત્ર છે. આ બધા ચમત્કારમાં આવે છે ને અક્ષય પાત્રની વાત. મૂળ વાત તો આ છે કે આત્મા અક્ષય પાત્ર છે, એમાં જ્ઞાન આનંદ શાંતિ સુખ પુરુષાર્થ આ બધા એટલા ગુણો ભરેલા છે કે કોઈ કાળે કોઈ ગુણ ખૂટે એમ નથી. રાગ થી જુદું એકલું એટલે શું? રાગ થી જુદું એમ, રાગ થી જુદું જ્ઞાન સામાન્ય છે, કેમ કે જ્ઞાન વિશેષની તો જ્ઞેય સાથે સંબંધ જોડાય છે. એકલું નથી રહેતું, ત્યાં સંબંધ વાળું થઈ જાય છે. એટલે કેમ જ્ઞેયને અવલંબે છે ને, જ્ઞાન વિશેષ તો જ્ઞેયને અવલંબે છે. એટલે માત્ર જ્ઞાન લેવું, સામાન્ય જ્ઞાન લેવું, કોમન ફેક્ટર. જ્ઞાનથી ભરેલું ચૈતન્ય દ્રવ તેજ હું છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી તેમાં દ્રષ્ટિને સ્થાપે અને તેમાં લીનતા કરે. એટલે શ્રદ્ધાને એમાં સ્થાપે, શ્રદ્ધાથી સ્વીકાર કરે, ચારિત્રથી લીનતા કરે. એટલે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણેય થઈ ગયા સાધનાના મુખ્ય ગુણ. આ રીતે તેનું અવલંબન દ્રવ્ય જ છે, બીજું કોઈ નથી. પોતાનું અવલંબન લેવા યોગ્ય એવું પોતાનું સ્વરૂપ જ છે અને બીજું કોઈ નથી. ભગવાને અને ગુરુદેવે બતાવ્યું છે એ જે વાત તીર્થંકર દેવે બતાવી છે એ જ વાત ગુરુદેવે બતાવી છે કે જે કોઈ મોક્ષે ગયા છે તે બધા આ એક જ ઉપાયે ગયા છે, બીજો કોઈ ઉપાય નથી. વિભાવની પરિણતિ બહારમાં જાય તો વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરે કે નાયક તે હું. શું કીધું? પરિણામ બહાર જશે, રાગ થશે, ઉપયોગ પણ બહાર જશે, પણ એને ખેંચીને અંદરમાં વાળવો. મહત્વ છે એ પોતાના સ્વરૂપનું છે. બાહ્યમાં ક્યાં સુધી જાય છે કે બહારના પદાર્થોનું મહત્વ છે ત્યાં સુધી જાય છે. એ બહારના પદાર્થનું મહત્વ ખોઈને સ્વરૂપનું મહત્વ આવે ત્યારે પરિણામ સ્વરૂપમાં લાગી જાય, ઓટોમેટિક લાગે, સહજપણે લાગે. સહજી થોડી વિશેષ વાત કરે છે એમાં કે કેવી રીતે આ કામ કરવું. અંદરમાં પરિણામને વાળવા હોય તો કેવી રીતે વાળવા, એમાં જ્ઞાનથી કઈ રીતે કામ થાય છે, કેમ કે જ્ઞાન સાધન છે મુમુક્ષુને, એ વિશે હવેના પેરેગ્રાફમાં સમજાવશે.